પ્રવચન નંબર 93 તારીખ 25/9/88 68 મિનિટ સમયસાર ગાથા 11 પર્યુષણ પર્વ
જાણવામાં આવ્યા સાત પ્રકારના લગભગ ના પર્યાયના વેદો પરમાત્માએ કયા છે અને સાત પ્રકારનો પર્યાયનો જે સમૂહ છે એ વ્યવહાર નહીં રોકે છે એ આશ્રય કરવાયો જ નથી એમાં અહમ બુદ્ધિ કરવાયો જ નથી એનો જીવ છે સાત તત્વમાં જીવ પણ પાસે રહેવો તો નવ પદાર્થ થાય પણ આપણે ટૂંકું કરીએ તો સાત એનો જે જીવ છે એ દસ પ્રકારના પ્રાણથી જીવ જીવે એ જીવ છે જે વ્યવહાર જીવ છે એ વ્યવહાર જીવ જાણીને એનો લક્ષ છોડવાયો છે એમાં આત્મબુદ્ધિ કરવાયો નથી વ્યવહાર જીવ છે વ્યવહાર જીવ એટલે ખરેખર અજીવ વ્યવહાર જીવ એટલે ખરેખર પરદ્રવ્ય અને બીજું છે અજીવ આ તત્વો બીજું અજીવ એ આ અજીવ છે એવો જે વિકલ્પ ઉઠે છે એ અજીવ છે એનો પણ લક્ષણ વાયો છે પછી આશરો આવે છે તત્વો પોતાના સ્વભાવને ભૂલીને જે રાગાદી થાય છે એ જાણીને એનું પણ અવલંબન લક્ષ્ય છોડી દેવા જેવું છે અને એનું લક્ષ્યના એક સંવર પર્યાય થાય આશ્રયના અભાવપૂર્વક એ પણ અવલંબન કરવાયો આશ્રય કરવાયો કામ કરવાયો નથી એ સંવર પણ પરિણામ છે અને એ પણ પર્યાય હોવાથી ક્ષણિક છે નાશવાન છે હું તો અવિનાશી છું એમ જાણીને સંવરનું જ્ઞાન કરીને સંવરનું લક્ષ છોડવા જેવું છે કે આશ્રમના અભાવપૂર્વક સંવર પ્રગટ થાય છે પછી આવે છે બંધ તત્વ અને બંધના અભાવપૂર્વક નિર્ગરા થાય છે સંવર પછી નિર્ગરા થાય છે સંવરપૂર્વક નિર્ગરા થાય છે સંવર સુધીની કરતા નિર્જરા સુધીની નદી એ પણ પર્યાય છે વ્યવહારની વિશે છે એ અવલંબન કરવાયું નથી એટલે એમાં આત્મબુદ્ધિ કરવાયો નથી એમ જાણીને નિર્જરા તત્વનું પણ લક્ષવા જેવું છે પછી આવે છે બંધ અને પછી આવે છે મોક્ષ બંધ એટલે પર્યાયની દ્રષ્ટિ કરવી પર્યાયમાં અનુભૂતિ કરવી પર્યાયમાં એકત્વ કરવું પર્યાયને આત્મા માનવો એનું નામ ભાવબંધ છે એ ભાવબંધનું સ્વરૂપ જાણી એનું લક્ષ છોડવાયો છે અને એના અભાવપૂર્વક થાય મોક્ષ પરિપૂર્ણ પર્યાય થાય એ પર્યાય પણ વ્યવહારની લક્ષ્ય હોવાથી એનું પણ લક્ષ છોડવાયો છે એમ ચાર તત્વના ભેદનું લક્ષ છોડી એક અભેદ સામાન્ય સંકુચિર્ણ પોતાનો જે આત્મા છે એનું સર્વથા અવલંબન લેવાયું છે અને સાત તત્વનું અવલંબન સર્વથા છોડવાયું છે અમારી સ્થિતિમાં ભાવ કયો છે એનું નામ આવશે જેવો શુદ્ધનીનો આશ્રય કરે છે તેવો જો જેવો શુદ્ધાત્માનો અવલંબન કરે છે તેવો જો અને શુદ્ધાત્માનું અવલંબન કરતા પર્યાયનું અવલંબન છોડે છે અને શુદ્ધાત્માનું અવલંબન લાવે છે પર્યાયમાં પણ આત્મબુદ્ધિ રાખવી અને દ્રવ્યમાં પણ આત્મબુદ્ધિ રાખવી એમ છે નહીં નહીનો આશ્રય કરે છે તેવો જ સમ્યક અવલોકન કરતા હોવાથી સમ્યક દ્રષ્ટિ ધરવી છે પણ બીજા હવે બીજા સમ્યક દ્રષ્ટિ સાત તત્વના ભેદનું જ્ઞાન કરીને જાણીને નિષેધ કરે છે. જ્ઞાની જાણીના નિષેધ ક્યાંથી આવે? આ તત્વો ભગવાને કહ્યા છે કે પૈયાના ભેદો છે, નથી આવતી છે. જાણીને એમાં આત્મબુદ્ધિ છોડવાયો છે અને એનાથી ભિન્ન શુદ્ધાત્મા જે છે એનું અવલંબન કરવાયો છે. તો સમ્યક પ્રસંગે કહ્યું, આમ નહીં કરનારા બીજા અજ્ઞાની જેવો શું કરે છે? જેવો શુદ્ધ નહીંનો સર્વકાશ્રય કરે છે. જ્ઞાની શુદ્ધ નહીંનો સર્વકાશ્રય કરે, અજ્ઞાની સર્વથા વ્યવહાર નહીં આશ્રય કરે. બે માં સર્વથા કે આશ્રયની વાત ચાલે છે. સમય દ્રષ્ટિઓ સાત તત્વનું જ્ઞાન કરી સાત તત્વથી ભિન્ન પોતાનો શુદ્ધાત્મા છે એનું એકનું જ અવલોકન કરે છે. એકમાં એકાદ ને કરે છે, એકમાં એમ કે અનેકમાં ચિત્તની એકાગ્રતા થતી નથી. એકમાં એકાગ્રતા થાય, સ્થિર ભાવમાં એકાગ્રતા થાય, પરટતા અસ્થિર નાશવાન ભાવો એમાં એકાગ્રતા ન થાય. કહે છે કે સર્વથા શુદ્ધાત્માનો આશ્રય કરે છે. સભ્ય દ્રષ્ટિ એ સર્વથા એટલું આશ્રય કરે છે કે હા તો એકાંતિક છે તો કે અમનિષ્ઠ છે એમ કે એમાં અનુભવ થાય છે. સર્વથા નાયકનો આશ્રય કરે છે. જ્ઞાન સવારી ભગવાન આત્મા અંદર વ્યાજમાન છે એમાં અનુભવ કરીને અનુભવ કરે છે. અને અજ્ઞાનીઓ દેહાદીમાં કર્મમાં રાગમાં પર્યાયમાં સાતના ભેદમાં સર્વથા એનું અવલંબન લે છે, એટલે કે શ્રદ્ધાનો વિષય બનાવે છે. એ વ્યવહારનો વિષય જાણવાયો હતો અનુભવ પછી એને અનુભવ પહેલા એને શ્રદ્ધાનો વિષય બનાવે છે. તો સર્વથા એનું અવલંબન લે છે તો થતો પીડ્યો છે. અશુદ્ધ નયનો સર્વથા આશ્રય કરે છે, જ્ઞાન કરે છે એની વાત કે આશ્રયની વાત છે. જ્ઞાન જુદો વિષય, આશ્રય અજ્ઞાનીઓ બીજાઓ એટલે અજ્ઞાની વ્યવહાર નયના વિષયને વ્યવહાર નયનો વિષય જે પર્યાયો છે એ હું છું એમાં આત્મબુદ્ધિ કરીને વિચાર નથી બને છે. તેવું સમય પ્રશ્ન નથી. જ્ઞાનીઓ એકાંત શુદ્ધાત્માનો અવલંબન લે છે કે ક્યારે કે અનુભવના કાળે, પછી સવિકલ્પમાં શું કરે છે કે એકાંત એનો જ આશ્રય લીધા કરે છે. પર્યાયનું જ્ઞાન હોય પણ પર્યાયનું અવલંબન લેતો નથી. પર્યાયનું અવલંબન લઈએ છે એ જ્ઞાન ખરેખર જ્ઞાન નથી. સાધક થયા પછી પર્યાયનું જ્ઞાન હોય પણ એ ખંડ જ્ઞાન છે. એ તો જે જ્ઞાન પ્રગટ થયું છે અહીં એ વિષય બદલાવતો નથી. સવિકલ્પ દશાઓ કે નિર્વિકલ્પ દશાઓ જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાય પણ જે જ્ઞાય છે તે સ્વરૂપ પ્રકાશની અવસ્થામાં પણ તેનો તે બીજો નહીં બદલતો નથી. પર્યાય બદલે દ્રવ્ય બદલે શું કહ્યું? ઘાટ ફળ કે સોનાના પણ સોનું પલટી જાય, ઘાટો પલટે પણ સોનું પલટે એમ જાણતા જો આ સભ્ય પ્રથમ જે પ્રગટ થાય એની ગાથા છે કે જ્ઞાની ધર્મી જીવ પરિણામનું જ્ઞાન કરી પરિણામનું લક્ષ છોડી દે છે અને જે એકાએ સામાન એક રૂપ સ્વભાવને અનુભવતો અને વિશેષને દેવ અનુભવતો એમ કરીને એકનું અવલંબન લઈને અનુભવ કરે છે. જ્ઞાન પ્રગટ થાય પછી નિર્વિકલ્પ ધ્યાન જાગૃત થાય એટલે શું નથી, ક્ષણમાં બહાર આવે છે ત્યારે પરિણામનું જ્ઞાન થાય છે. ને પરિણામ અનેક પ્રકારના છે, અનેક પ્રકારના ગ્રહોના સંબંધથી અનેક પ્રકારનું જ્ઞાન થાય છે, તે વ્યવહાર છે. અને એકના અવલંબને જે જ્ઞાન પ્રગટ થયું તે એકરૂપ છે, સાદી અનંતતા રહી છે. એ જ્ઞાને પલટતું નથી, એનો વિષય પલટતો એને શુદ્ધ નહીં કહેવામાં આવે છે. વ્યવહાર નહીં ફરે પણ શુદ્ધ નહીં ફરે, વ્યવહાર જે છે એના વિષયો અનેક છે. એના વિષયો અદ્રિય સાર તત્વ સંતાસ્તિકાય કહે છે પ્રભુ. એ અવલંબન યોગ જે પદાર્થ હતો એ દ્રષ્ટિને જ્ઞાનમાં આવ્યો, એ દ્રષ્ટિ પણ ફરેલી ને દ્રષ્ટિનો વિષય ફરેલી. અને જે અતિદેવ જ્ઞાન જ્ઞાયકનું અવલંબન લે છે એ જ્ઞાને ફરેલી ને જ્ઞાયક પણ ફરે નહીં. આ અને જે જ્ઞેયોના સંબંધથી જ્ઞાન ફરે છે પરસત્તા અવલંબન છે જ્ઞાન, એ મારું જ્ઞાન નથી. માટે સર્વથા આશ્રય કરે છે અને અજ્ઞાની સર્વથા પર્યાયનો સંયોગનો આશ્રય, આશ્રય એટલે મહાબુદ્ધિ કરે છે. મકાન મારું, શરીર મારું, પુત્ર પુત્રી મારા, એનાથી અંદરમાં જાય તો કર્મ મારા, એમાંથી અંદરમાં આવે તો પંચપાપના પરિણામ મારા, એમાંથી અંદર આવે તો શાસ્ત્ર જ્ઞાન મારું, એમ પર્યાયમાં આત્મબુદ્ધિ કરી કરીને સર્વથા આશ્રય કરે છે. સર્વથા શબ્દ છે આમાં, ઓમાય સર્વથા છે ને આમાય આશ્રય. ભૂત તત્વમાં કથનચિત ન હોય, બોલો આત્મામાં આ બુદ્ધિ કરો અને થોડી પર્યાયમાં આ બુદ્ધિ કરો. શ્રદ્ધાનો વિષય, સમ્યક શ્રદ્ધાનો વિષય એકલો શુદ્ધાત્મા છે અને મિથ્યા શ્રદ્ધાનો વિષય એકલા પરિણામ છે, એને પર્યાય દ્રષ્ટિ કહેવામાં આવે છે. જો અશુદ્ધ નિયો સર્વથા આશ્રય કરે છે તેઓ સમ્યક દ્રષ્ટિ નથી, એટલે કે મિથ્યા દ્રષ્ટિ છે. માટે કર્મથી ભિન્ન, જળથી ભિન્ન એકલા ચૈતન્ય પ્રભુને દેખનારા હો, એ વ્યવહાર નહીં અનુસરવા યોગ્ય નથી, આશ્રય કરવા યોગ નથી, અનુસરવા યોગ નથી. એટલે તે આત્મા છે એમ માનવા યોગ ને જાણવા યોગ, જાણવા યોગ છે પણ માનવા યોગ નથી. જાણે વ્યવહાર નહીં વિશે પર્યાયો છે, નાશવાન છે, વિનાશી શું. હવે પવાર અહીં વ્યવહારની જે અભૂતાર્થના શુદ્ધની જે અભૂતાર્થ થયો છે જેનો વિષય વિદ્યમાન ન હોય, વ્યવહાર નહીંનો વિષય આત્મા પણે વિદ્યમાન નથી, અનાત્મા પણે વિદ્યમાન છે. દેહ વિદ્યમાન છે પણ દેહ છે એ આત્મા પણે છે, રાત છે પણ રાત આત્મા પણે છે એ નથી. જેનો વિષય વિદ્યમાન ન હોય અસત્યાર્થ હોય, એટલે કે શુદ્ધ આત્માથી જુદા ભાવોને વ્યવહાર નહીં આત્મા કહે છે એ અસત્યાર્થ, જૂઠી વાત કરે છે, તેને અભૂતાર્થ કહે છે. વ્યવહાર નહીં ને અભૂતાર્થ કહેવાનો અર્થ એવો છે કે વ્યવહાર નહીં ને અભૂતાર્થ એટલે સ્વભાવમાં પર્યાયનો અભાવ છે એમ કહેવાનો આશય એવો છે કે શુદ્ધ નહીંનો વિષય સોનું ને સોનાના ઘટ આ બે માં જો ઉતારો તો બરાબર આત્મા સમજાય જાય. અને સોનું અને સોનાની વાત પણ સોના જેવી ને આત્માની વાત પણ શુદ્ધ સુવર્ણ છે આત્મા, શુદ્ધ સુવર્ણ સમાન, શુદ્ધ નીનો વિષય જે શ્રદ્ધાનો વિષય, શુદ્ધ નીનો વિષય એટલે શ્રદ્ધા કરવા લાયક પદાર્થ. અભેદ એકાકાર રૂપ નિત્ય દ્રઢ છે, નિત્ય દ્રવ્ય અભેદ એટલે અનંત ગુણથી અભેદ, એકાકાર એટલે એમાં સાત તત્વોના અનેકાકારના ભેદો એમાં દેખાતા નથી. અભેદ એકાકાર એક જ જેનું રૂપ, એક જ જેનું સ્વરૂપ, આકાર એટલે સ્વરૂપ, વ્યંજન પરી એ ન લેવી, એનું સ્વરૂપ એક જ છે. નાયક એક નાયક ભાવ, એક નાયક ભાવ, એક નાયક ભાવ, એકાકાર નિશ્ચય દ્રવ્ય છે. હું તો નિત્ય શાશ્વત પદાર્થ આત્મા છું. આ ક્ષણ ભંગુર પર્યાય આવે ને જાય એ મહેમાન છે. અરે પર્યાયને પરદ્રવ્ય કઈ, સાથે તત્વોનો સમૂહ પરદ્રવ્ય કહેવાતું. સ્વદ્રવ્યને પરદ્રવ્યની વેચની છે, જીવને અજીવની વેચની છે, સાત તત્વો અજીવના સ્થાને છે. જીવ ચેતન છે ને સાત તત્વો એ પૂદગલના ભાવો છે બધા. જે નિત્ય દ્રવ્ય કહ્યું ને, નિત્ય દ્રવ્ય, નિત્ય દ્રવ્ય છે. તેની દ્રષ્ટિમાં જો અભેદની દ્રષ્ટિમાં સાત તત્વોના ભેદો છે ખરા, પણ અભેદમાં ભેદ દેખાતો સોનીને ઘાટ દેખાતો નથી, અને તેનોને ઘાટ દેખાય છે ત્યારે સોનું દેખાતું. આ ઘાટ આવું ઘાટ છે તો ના, ઘાટ ઘાટની વાતો કરી મેં પેલો ગયો હતો, પણ સોનાની વાત સોની બેઠો બેઠો હશે. આ સોનીને સોનાની કિંમત અને ગ્રાહકને ઘાટની કિંમત કે જે કોડીની કિંમત નથી. ઘાટના પૈસા ના આવે. એકવાર મુંબઈમાં બનાવે 10 તોલા તાલી મળ્યા ઘાટ ભર્યો, હા કેવી ગઈ, તો એ 10 તોલાની કિંમત એ મૂકી કે 10 તોલાની કિંમત 35,000 રૂપિયા થશે, અને 5,000 રૂપિયા ઘાટના 40,000 રૂપિયા બનાવ્યું છે. જયારે તમારે આ જોખમ પાછો આપતો હોય તો ચાલુ ભાવે અમે લઈ લેશું. 6 મહિના થયા તો ઘાટ તો બદલા કરે, ઘાટ ગમતો નથી, પૈસા વાળાને ન ગમે બદલા કરે. સામાન્ય માણસો આખી જિંદગી એક દાબીઓ કર્યો, કારણ કે બીજી તો સગવડતા એ 6 મહિના પછી ગયા, ભાઈ આ તમારો તાલીમ હા મારો તાલીમ બરાબર છે, અને આ તમારું બિલ છે બિલે મારું છે, આ 40,000 રૂપિયા તમે લીધા છે, મેં લીધા છે ખરા બેન, કે 40,000 રૂપિયા તમે પાછા આપો, અને આ તાલીમ તમે જોડી લો, આમાંથી કટકી કાઢી નથી, વજન બરાબર મેળવી લો. વજન કહ્યું બિલમાં વજન નથી કર્યું, હવે કે 40,000 રૂપિયા આપો, 40,000 ના મળે બેન, પણ આ બિલમાં 40,000 તમે કહ્યું હતું, ભાવ તો વિનાય છે, તો ભાવ ઉતરી ગયા હોય તો બરાબર છે, ઉલટા ભાવ થોડા ઘટ્યા છે. બેન કી ઘાટના અમને કિંમત ઘાટવી નથી, અમે ઘાટના પૈસા પાછા આપતા, અમે તો સોનાના 35,000 આપતું, ઘાટના પૈસા 5,000 ગયા તમારા પાણીમાં. બેંકે જરા કે સમજાવીએ, ભાઈ 5 થી તો 4 આપો, 3 અડધો તમારો, અડધો 2,500 રૂપિયા તો આપો ઘાટના. કે જો બેન તમારી સામે એટલા માણસી અથડવા લાવો, ઘેરનો પણ ઘા કર્યો, આ ઘાટની કિંમત બોલો 2,500 જોઈ ના ભાઈ લાવો, હવે 2,500 ના ઘાટ પૂછો હું કેમ કે 2,500 મારી શકું ને, બહુ જાણવું કરશો ને તો પછી આને શોધવાના પૈસા પણ હું લઈ ધ્યાન રાખજો. કરવું જોઈએ એટલે શોધવાના પૈસા ના પૈસા ઘીઓ ધરતો પાંચ ચાર વર્ષ સાત જે થાય સોની ને સોનાની કિંમત છે ગ્રાહક ને પર્યાય જતી વાળાને ગ્રાહક એટલે પર્યાયના પ્રેમી ને એમ સાત તત્વો નો જે સમૂહ છે એ ઘાટ છે પરિણામ છે પર્યાય છે અવસ્થા છે આવક છે એનાથી ભિન્ન શુદ્ધ સ્વર્ણ સમાન સંતોષાય પરમાત્મા એ આશ્રય કરાયો છે અને એનું અવલંબન લેતા અભેદમાં ભેદ દેખાતો આ વાંધા બગડા હું તો સામાન્ય શિકાતું છે દ્રેપ્રિય સ્વરૂપ છે ઘટકા કેમ કરો છો ભાઈ સાંભળ અને પ્રમાણનો પક્ષ છે તો શુદ્ધિના પક્ષમાં આવ્યો નથી નીચેની નો વિષય શું છે ખબર સાંભળવા મળતી નથી વાત આગળ કેસે પંડિતજી કે શુદ્ધ નહીં નો ઉપદેશ વિરોધ છે એમ કે છે આમાં બાબત શું કે છે એનો એની દ્રષ્ટિમાં ભેદ દેખાતો અભેદની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી માટે તેની દ્રષ્ટિમાં ભેદ અવિદ્યમાન અસત્યાર્થ જ કહેવો જોઈએ પર્યાય છે જ નહીં પર્યાય નથી કે ના કેમ કે અભેદ ઉપર જ્યાં દ્રષ્ટિ જાય છે ત્યાં પર્યાયનો ભેદ દેખાતો હવે દ્રવ્યને પર્યાય તો એક હોય તો અભેદની દ્રષ્ટિ કરતા પણ પર્યાયનું અવલંબન આપવું જોઈએ માટે દ્રવ્યથી પર્યાય સરળતા ભીન છે દ્રવ્યનું અવલંબન લેતા પર્યાયનું અવલંબન સરળતામાં આવતું નથી અભેદમાં ભેદ દેખાતો માટે ભેદને અભિદ્યમાન કેવો જોઈએ હોવા છતાં મારામાં નથી અને અસત્યા કેવો જોઈએ આસમાનથી એમ ન સમજવું કે ભેદનું કાંઈ વસ્તુ નથી હવે યાદ વાતથી જ્ઞાનના પડખાની વાત કરે અત્યાર સુધી શુદ્ધની મુખ્યતાથી શ્રદ્ધાની મુખ્યતાથી વાત કરી હવે બીજું પડખું એક છે પર્યાયનું આ તત્વો છે નથી એમ એકને જાણ્યા પછી સાતને જાણજે એકને જાણવાનું છોડીને સાતને જાણવા જાય તો બીજા નથી રહસ્ય છે રાજમલજી સાહેબ કહે છે કા સંસારી અવસ્થામાં નવ તત્વનો સ્વરૂપનો અનુભવ આત્મા નવ તત્વ સ્વરૂપે છે અનુભવ ઈચ્છા થતી છે એ વાત કરે છે હવે જ્ઞાનના પડખાની વાત કરે છે જો દ્રષ્ટિના પડખામાં આવી ગયો અને દ્રષ્ટિનો પક્ષ રહી ગયો તો દ્રષ્ટિના પક્ષવાળો જ્ઞાનનો દ્રોહ કરે છે અને દ્રષ્ટિ જે પ્રાપ્ત થઈ છે એ પર્યાયની જેમ છે તેમ જાણે છે રહસ્યવાળી વાત છે પર્યાયને જાણવામાં ઉદારતા નથી જાણવા માટે ઉદારતા નથી એને આત્મા ન માનો એને પરિણામ જાણો પરિણામ જાણો એમ ન સમજવું કે ભેદરૂપ કાંઈ વસ્તુ નથી પર્યાય છે કેટલું સોનું છે ને ઘાટ ઘાટ છે ઘાટ છે ભેદરૂપ કાંઈ વસ્તુ નથી જો એમ માનવામાં આવે છો તો જેમ વેદાંત વાળો ભેદરૂપ અનિત્યને જેથી અવસ્તુ માયા સ્વરૂપ કહે છે અને સર્વવ્યાપક એક અભેદ નિત્ય સ્વરૂપ બ્રહ્મને વસ્તુ કહે છે એવું ઠરે તેથી સર્વસાયકાન શુદ્ધ નહીંના પક્ષરૂપ મિથ્યા દ્રષ્ટિનો પ્રસંગ આવે આ એક નીતિ મહત્વની છે સર્વસાયકાન શ્રદ્ધા અપેક્ષાએ સર્વસાયકાન છે અને જ્ઞાન અપેક્ષાએ કથનચિત છે સર્વથા નથી અભ્યાસ કરો સર્વથી સર્વથા એકાંત સુધીના પક્ષુ મિથ્યા દ્રષ્ટિનો પ્રસંગ આવે આ બનાવ બધો ઘાટ ઉપરમાં શ્રોતા એકાંત સુધીના પક્ષમાં સિંચાઈ ગયા અને પર્યાયને તો અલોકાકાશમાં મોકલી. પર્યાયની વાત કરો, પર્યાય ઉપર બે વિકરાળતામાં મધ્યસ્થતા હોય છે તેમ જાણવાના વિષયને જાણવો જોઈએ અથવા જણાય જાય છે જાણવો જોઈએ. શું છે જે જણાય દ્રવિને જાણતા પર્યાય છે એમ જણાય જાય છે, અનુભવ થતા સંબંધા પ્રગટ થાય છે એ જ્ઞાનમાં જણાઈ જાય છે. ધર્મીને જાણતા ધર્મ જણાઈ જાય છે, ધર્મીનું અવલંબન લેતા ધર્મ પ્રગટ થાય છે એ ધર્મ જણાઈ જાય છે. ધર્મ જણાય પણ ધર્મનું અવલંબન નથી, ધર્મીનું અવલંબન સુધરે નહીં અને ધર્મનું જ્ઞાન થયા વિના રહે નહીં. ધર્મી એવો જે નિત્ય દ્રવ્ય શુદ્ધાત્મા થયો ધર્મી છે, એનું અવલંબન છૂટે નહીં અને ધર્મનું જ્ઞાન થયા વિના રહે નહીં. તમે તત્જ્ઞાનચારી પ્રાણી મોક્ષમાં જે પ્રગટ થયો એ ધર્મ છે. સમ્યક તત્જ્ઞાનચારી પ્રાણી મોક્ષમાર્ગ છે, નિશ્ચય રત્નપ્રિયના પરિણામ છે એ ધર્મ છે, ધર્મી નથી. ધર્મી તો અનંત ગુણનો પ્રેમ સામાન્ય નાયક પિતાના આત્મા જ્ઞાન સ્વભાવે આત્મા તે ધર્મી છે અને એના આશ્રે જે વિકરાગ પર્યાય પ્રગટ થાય જે ધર્મ છે. કાગળે કેતન પણ આવ્યો તો શાંતિમાં બાબા મને વાતો કરીએ કે ભાઈ આ વાત ક્યાંય સાંભળવા પડતી કે વાત સાચી છે. આજે આ શૈલ્ય છે બધું હું કહ્યું કે ધર્મી ને જે ધર્મીને શ્રદ્ધામાં લે છે અને ધર્મ પ્રગટ થાય છે, ધર્મીનું અવલંબન છૂટે નહીં અને ધર્મનું જ્ઞાન ત્યાગના રહે નહીં. હા આ ધ્યેયપૂર્વક નહીં થાય છે, નિશ્ચયપૂર્વક વ્યવહાર નિશ્ચય વ્યવહાર કર્યો જ્ઞાતા છે પણ કોઈ નહીં પક્ષ ગણ કરતો. એસી વાત હે આશ્રય માટે પર્યાયનું લક્ષ છોડાયું છે અને દ્રવ્યનું લક્ષ કરાવે છે પણ દ્રવ્યનું અવલંબનના લક્ષ અનુભૂતિ થઈ તો એ અનુભૂતિને પણ જાણે છે અને આનંદને પણ જ્ઞાન આનંદ મૂર્તિ એવા ધર્મીને જાણે અને આનંદ પ્રગટ થાય એવા ધર્મને પણ ધર્મી તે દ્રવ્ય છે અને ધર્મ તે પર્યાય છે. ધર્મી પ્રગટ થતો નથી પણ ધર્મ તો પ્રગટ ધર્મી તો છે જ ને. પ્રગટ છે તે હું છું અને પ્રગટ થાય છે તે પરિણામ છે, મોક્ષનો માર્ગ છે એમ જ્ઞાની જાણે છે. અને થોડી અસ્થિરતાના ભાવથી વ્યવહાર રત્નશ્રીના ભાવ પણ આવે તાજા દેવગુરુ સાથે શકીએ ભક્તિના ભાવ ઉપાસના પણ વિકલ્પો યાત્રાના વિકલ્પ આવે મંદિર બતાવવાના પણ ભાવ ગ્રસ્તીને આવે. પણ ધર્મીને જાણતા ધર્મીનું અવલંબન લેતા લેતા ધર્મને જાણે છે. પુરુષાર્થ ધર્મીને જાણવા માટે છે, ધર્મને જાણવાનો પુરુષાર્થ હોય એ તો તેને જણાઈ જાય છે. વધારે એ કહેતો હતો કે બહુ જરા ફરીથી લેજો, ધર્મી એટલે દ્રવ્યો ધર્મ એટલે ભૈયા લીધું ને બરાબર. પછી વાંચવું હો દુકાને જાય તો પછી નવરો થાય કે શું લખેલું છે વાંચવું, કબાટમાં મુકાયું નહીં જાય પૈસાને કબાટમાં મૂંઝે પણ આ ડાયરી તો વારંવાર વાંચે પૈસા તો કપાટ પર મૂકે ને કઈ બાર છે થોડા. હું કહે છે કે ધર્મીને ધર્મી ધર્મી એવું પોતાનું છું આત્મા એ મગન લીધું પર્યાય નું લક્ષ છૂટી ગયું, અનુભવ થયો, અનુભવ થી બહાર આવ્યો ત્યારે તે અતિન્દ્રિય આનંદ ના પરિણામ પણ જાણે છે, જણાઈ જાય છે, અને શુદ્ધાત્માની પ્રતીતિ થઈ, સમ્યક દર્શન થયું, એ પર્યાય પ્રગટ થઈ, એને પણ જ્ઞાન જાણે છે, હું તો જણાઈ જાય છે પણ કહેવાય જાણે છે. ધર્મીને જાણતા ધર્મ જણાઈ જાય છે, ધર્મીને જાણવામાં પુરુષાર્થ છે, ધર્મને જાણ સહેજ જણાઈ જાય છે, ભૂગર પુરુષાર્થ છે. એ તો મફતના ભાવમાં જ રહે છે, આની તો કિંમત ચૂકવવી પડે, પૈસાની નહીં, રૂચિ રૂચિ આજ હું છું. માટે અહીં એમ સમજવું કે આગળ હિન્દવાની શ્યાદબહાદુર છે, શ્યાદબહાદુર પ્રકાર લીધો ને, એ ચાર સાડા ચાર લીટી પછી, સાડા ચાર લીટી સુધી તો દ્રષ્ટિનો વિષય આપ્યો, શ્રદ્ધાનો વિષય, પછી એમ ન સમજવું કે ભેદનું કાંઈ હતું નથી. જ્ઞાતિ ત્યારવા જ્ઞાનનું પડકું બતાવે. હવે એમ ન સમજવું કે જીનવાની, હા એની એમ સમજવું કે જીનવાની ત્યારવાદ રૂપ છે, કથનથી દ્રવ્યરૂપ છે અને કથનથી પર્યાય પણ છે એમ સમજવું. હવે આગળ પ્રયોજન બસ વાત છે ને, આટલી દઉં છે ને, પ્રયોજન બસ નઈને મુખ્ય ગૌણ કરીને કહે છે, પ્રયોજન બસ નઈને મુખ્ય ગૌણ કરીને કહે છે. એટલે શું કે જયારે શુદ્ધાત્માનો અનુભવ, પ્રયોજન શુદ્ધાત્માની શ્રદ્ધા કરાવી હોય ત્યારે વ્યવહાર થઈને ગૌણ કરી, નિશ્ચયને મુખ્ય કરી, અભેદ કે આત્મા છે અને ભેદ કે વ્યવહાર કે અહંકાર છે એમ પ્રયોજનની સિદ્ધિ માટે નિશ્ચયને મુખ્ય કરે અને અનુભવ પછી આ નિશ્ચય નહીનું ભલે જે શ્રદ્ધામાં પણ વ્યવહારની પણ છે એને મુખ્ય કરીને જાણે, ભેદને પણ જાણે, મુખ્ય ગૌણ કરીને કહે છે. હવે આગળ પ્રાણીઓને આ એક ઉજામાં ઉંચી વાત, ઘણા વર્ષો બસો વર્ષ પહેલા જેને આ અનુવાદ કર્યો જયચંદ પંડિત, એને સુંદર વાત કરી છે અને એ 11મી ગાથામાં જે આચાર્ય ભગવાન ને કહેવું છે એને અનુરૂપ જ આ ભાવાર્થ લેવો છે. પ્રાણીઓને એટલે અજ્ઞાની જીવોને, એટલે કે 10 પ્રકારના પ્રાણી જીવ જીવે એને પ્રાણી કહેવામાં આવે છે. 10 પ્રકારના પ્રાણ હોય છે, 4 પ્રાણ તો ઓછામાં ઓછા દરેક જીવને હોય. પ્રાકૃતિક જ્ઞાન થાય, યાત્રા કરવા જાય તો ધર્મ થાય, જાતનું સત્ય બોલીએ તો ધર્મ થાય, જૂઠું બોલીએ તો પાપ ને સાચું બોલીએ તો પણ જીવન છે. ભાઈ બોલવાની શક્તિ આત્મામાં નથી પ્રભુ, એ તો જાણવાની શક્તિનો પિંડ છે, પાસાનો કરનાર. પ્રાણીઓને ભેદરૂપ એટલે સાત તત્વોના ભેદ, જે વ્યવહારને વિષય એનો પક્ષ, એટલે સાત તત્વોને શ્રદ્ધાનો વિષય બનાવ્યો, જે જ્ઞાનનો વિષય છે. જાણવા યોગ છે સાત તત્વો પણ અવલંબન કરવા યોગ્ય નથી, એને શ્રદ્ધાનો વિષય બનાવ્યો. શ્રદ્ધાનો વિષય બનાવે તો એ વિખ્યાત ખુશ લાગે છે. ઊંચી ધર્મ થાય વિકી જઈ કે ઘણા પ્રકારના વ્યવહારના ભેદો છે. ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાધિકાર શિક્ષા, પક્ષ એટલે મિથ્યા, વ્યવહાર નથી પણ વ્યવહારનો પક્ષ છે. પર્યાય નું જ્ઞાન એ વ્યવહાર નહીં છે, અને પર્યાયમાં આત્મબુદ્ધિ એ વ્યવહારનો પક્ષ થઈ ગયો. દ્રવ્ય દ્રષ્ટિ થતી નથી, વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી છે. અને એનો ઉદ્દેશ પણ લ્યો, એકનો ફેરવા બીજો પ્રકાર પાડે એનો ઉદ્દેશ તો, એટલે વ્યવહારનો ઉદ્દેશ આટલું કરો તો ધર્મ સાફ કરતા કરતા સીધું પાછું આવા દ્રષ્ટિને આત્મનિર્ભર કરો, આત્મનિર્ભર કરો. એ સીધો અનુભવ ક્યાંથી થાય? આમ કરતા કરતા ધીમે 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 આગળ વધતા વધતા કોઈ કરતા કરતા એક તો એવો આવે કે ધર્મ પ્રગટ થઈ જાય. કેમ છે નહીં એવો એક બનાવ્યો રાજકોટમાં, ઉદ્યોગ ઉઠાયા હતા, મેં પણ કઈ વધારતા હતા એમાં રાત્રિ ચર્ચામાં પ્રશ્ન ઉત્તર આપતા હતા. તો ત્યાંના એક ગ્રંથ છે અને કરોડપતિ માણસ છે, એ શેઠ પણ આવે, વ્યાખ્યાનમાં આવે, ચર્ચામાં પણ આવે. એને એક રાત્રિ ચર્ચામાં પ્રશ્ન કર્યો કે આ ધર્માવો છો કે આત્માના અનુભવથી ધર્મની શરૂઆત થાય? દુરાત્માના અનુભવથી અનુભવ ચિંતામણી રતન, અનુભવ હે અનુભવ માર્ગ મોક્ષનો, અનુભવ જેટલો છે એટલો જ મોક્ષનો માર્ગ. જેટલો આત્માનો અનુભવ, જ્ઞાનાનુભૂતિ આનંદાનુભૂતિ એટલો જ મોક્ષનો માર્ગ. એમ આપ કહો છો કે આત્માનો અનુભવ ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. તો પ્રભુ અમે આત્માના અનુભવ સુધી પહોંચી શકતા નથી, અને પાપ તો અમારે કરવું નથી, કેમ કે પાપ કરીએ તો તો નીચી નદીમાં ગયેલા જાય, અવસર ગયો જાય, અનુભૂતિ થતી નથી, પાપ કરવું નથી. હવે વચ્ચે થોડું એક ભૂલ લે તો એ ભૂલ તો કરવું છે નહીં. અત્યારે પ્રશ્ન આત્માના અનુભવ સુધી અમે પહોંચતા નથી. તમે કહો છો એ વાત સાચી છે, પણ અમારી પહોંચ નથી, અમારી પહોંચ ક્યાં સુધી થતી? એટલે પાપના પરિણામ કરવા નથી, હિંસા જો ચોરી આવી. અને તો વચ્ચે એટલું બોલ્યું, કોઈ કરવું કે ન કરવું, ભૂલ કરવું કે ન કરવું, પ્રશ્ન સમજાણો ને. કાં એમ કહેશે કે પણ કરવું ને કાં એમ કહેશે કે ભૂલ ન કરવું, એવો પ્રશ્ન મૂકવો. ભૂલ કરવું કે ભૂલ ન કરવું, ભગવાનની પૂજા કરવી કે ભગવાનની પૂજા ન કરવી, શુભભાવ કરવો કે શુભભાવ ન કરવો. શું ગુરુદેવ ઉતરાય કરો? જયારે બુદ્ધના પરિણામ આવે, આર્ય જીવને શુભભાવ આવે, ત્યારે એનાથી હું જુદો આત્મા દુઃખ જાણનાર એમ વારંવાર વિચારું. શુભભાવ કરવો ન કર્યો અને ન કરવો પણ શુભભાવ આવે એના કાળક્રમમાં ધર્મબંધ પર્યાયનો સિદ્ધાંત અપૂરો છે. એ શુભભાવ પણ સત અહેતુ છે, નિરપેક્ષ છે. આત્માથી પણ શુભભાવ થતો નથી અને કર્મના ઉદયથી પણ થતો નથી. પર્યાય સતુ નિરપેક્ષ છે, વિના નિરપેક્ષ કર પછી સાપેક્ષનો વ્યવહાર લે. કે શુભભાવ કરવો કે ન કરવો, કરવો એમ એને કહ્યું, અને ન કરવો જો ન કરવો કે તો પાપ પામ્યો જાય. આર્ય જીવને શુભભાવ આવે, કશાયની મનતા પરિણામ આવે, એ જયારે આવે ને ત્યારે એનાથી જો તો હું જાણનાર છું એમ વારંવાર વિચાર. શું કરવું કહી દીધું, શું કરવું એ કહી દીધું, કે શુભભાવથી જુદો આત્મા છે ને જાણો કહી દીધું કે નહીં. એવું ઉત્તર પસતા થાય. લંડન જયારે જોતો હું તથા પહેલા ત્યારે પણ આ પ્રશ્ન ઉભો થતો હતા, ત્યારે આ ગુરુદેવ શું જવાબ આપ્યો, ખુશ ખુશ થઈ ગયા હતા. એટલી મધ્યસ્થતા છે જ્ઞાનીઓની, શુભભાવ પ્રત્યે દ્વેષ નથી, પતિ એટલે શું? તો આત્મા પ્રત્યે રાજી છે, એટલે આત્મા પ્રત્યે જેને સ્પેશ છે એને શું ભાવ પ્રત્યે રાગ આવ્યા વિના રહેતો નથી. અને એનો ઉપદેશ પણ વ્યવહારનો ઉપદેશ ખાસ કરો તો ધર્મ થાય તો બધું નહીં. આપણે ગ્રહથી છીએ કામ વગેરે વગેરે, એમ મોટા દિવસો છે, કઈ ત્યાગ કરવો નહીં, કઈ કામ કરવું નહીં. એ ભાઈ એવો ઉપદેશ તો બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે, એકબીજા ભેગા થાય. હા બોલું, ક્યાં કરું? હા બરાબર છે, તમારી વાત આટલું કરવું. આમાં આ મેળવે બે અજ્ઞાની, બે આમાં આ મેળવે. ભલે સંગઠના સંતિએ પણ સ્વભાવથી બંધ થાય, પણ કઈ સર્વથા સ્વભાવ છોડવાયો નથી. સ્વભાવ છોડવાનું કોણ કે છે? શુભ ભાવથી ધર્મ માનવાનું છોડી દે, ભૂલ છોડવાનું કોણ કે છે? તું સમજતો જ નથી. શાંતિથી ધીરજથી સાંભળતો કરો, એ જ્ઞાની શુભ કે છે. ભૂલથી ધર્મ માની બેઠો તો એ ધર્મ માનવાનું છોડી દે, ભૂલ તો રહી જશે. ભૂલ તો આજે જીવને ભૂલના ભાવ તો ગુના ભાવ તો હોય ને, એનો ઉદ્દેશ બહુધા સર્વપ્રાણીઓ પરસ્પર કરે છે. ભેગા થાય ત્યારે ભલે સુંદરના સંત વાત કરે અનુભવ, પણ કઈ વાતનો સીધો અનુભવ એમ થઈ જાય કે આત્મા. બે વાત કરી, હોળી ત્રીજી વાત કરે છે. હવે હોળી જીનવાણીમાં વ્યવહારનો ઉદ્દેશ શુદ્ધ નહીં, હસ્તાલ જ્ઞાની બહુ કર્યો છે. વ્યવહારનો ઉદ્દેશ એ છે શુભ ભાવ કરવો, એવો ઉદ્દેશ છે વ્યવહાર. એ નહીં જ્ઞાન કે આત્મા, જાણે કે આત્મા, દેખે કે આત્મા, એવો અભેદમાં ભેદરૂપ વ્યવહારનો ઉદ્દેશ અભેદને સમજાવવા માટે આપવામાં આવે છે. ગમે એવો જ્ઞાનનો ગાળ ગંધર જેવા મહાપુરુષ તો પણ બીજાને સમજાવવા માટે અભેદમાં ભેદ કરીને સમજાય, પણ અભેદનો ભેદ એ ભેદ દ્વારા અભેદનું અનુમાન થાય છે, પણ જે અભેદનો ભેદ જ નથી એના દ્વારા આત્માનું અનુમાન પણ થતું નથી. વળી જીનવાણીમાં વ્યવહારનો ઉદ્દેશ સુધીનો એટલે ઉત્તેજાય, શું ઉત્તેજાય છે? વિજ્ઞાન કે આત્મા દેખે છે, આત્મા જાણે છે, આત્મા એને વ્યવહારનો ઉદ્દેશ કહેવામાં આવે છે. શુભાવ કરવો એ અજ્ઞાન છે, આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, એને વ્યવહાર કહેવામાં આવે. અભેદની દ્રષ્ટિ કરતા જ્ઞાન પણ નથી, દર્શન પણ નથી, ચારિત્ર પણ નથી, પણ એનું ફળ સંસાર છે. જે જીનવાણીમાં વ્યવહારનો ઉદ્દેશ આપ્યો એનું ફળ પણ એનું ફળ સંસાર. જ્ઞાન કે આત્મા એટલો જે ભેદ ઉપલબ્ધ જાય તો રાગ, રાગી પ્રાણીને રાગ થાય છે, માટે એનું ફળ પણ સંસાર છે. વાત છે ઝીણી લોઢા કાપે, ઝીણી છીણી જોઈ લોઢું કાપવા પડે, હથોડાથી લોઢું કપાય, હથોડા બહાર એ કરતા ન થાય. એનું પણ સંસાર છે. એક વાત કરી, બે વાત કરી, ત્રીજી વાત કરી તો તૂફાવાય સંસાર, ચાર વાત કરી, હવે બીજી સવળી વાત કરી. શુદ્ધ નયનો પક્ષ તો ઉપરી આવ્યો નથી, એના બે શુદ્ધ આત્માનો અનુભવ થયો, કદી અનુભવ થયો નથી. કદી શબ્દ વાપરો છે? કોઈ કાળે પણ શુદ્ધ આત્માનો અનુભવ અનાદિ મિથ્યા દ્રષ્ટિએ થયો નથી. સાદી મિથ્યા દ્રષ્ટિએ થઈ ગયો હોય એ ગૌણ છે, સાદી મિથ્યા દ્રષ્ટિએ પૂર્વે અનુભવ થઈ ગયો હોય પાસે છૂટી ગયો એવા તો અનાદિ ખ્યાલ થઈ ગયું ને, એને આત્મા કોઈ જોયો નથી, એને ચૂંટણીનો પક્ષ તો કદી આવ્યો નથી, આત્માનો અનુભવ કદી થયો નથી, બોલો અનાદિનો છે એવાનો પક્ષ અનાદિનો, અને આ ચૂંટણીનો પક્ષ કદી આવ્યો નથી. એક વાત, બીજી વાત, આત્માનો અનુભવ કદી થયો નથી એક વાત, બીજું આ આત્માનું સ્વરૂપ છે એમ વિકલ્પાત્મક જ્ઞાનમાં પણ અનુમાન જ્ઞાનમાં પણ હું જાણનાર છું કરનાર નથી એવો અપૂર્વ નિર્ણય પણ એને આવ્યો. અપૂર્વ નિર્ણય આવે એને પણ સુધરીનો પગ કહેવામાં આવે છે, એને પક્ષાતિકાર થઈને અનુભૂતિ કરે છે. બે પ્રકાર થયા, અનુભવ થયો નથી અને અનુભવના વિષયને પણ લક્ષમાં લીધું નથી. એનો ઉદ્દેશ પણ વિરલ છે, ક્યાંક ક્યાંક છે. સુરગઢના સંતે આ વાત બાર ભાઈ બાકી કઈ હતી દાસો દિગંબરના, પણ દિગંબરો સમય સાથે નથી નાખતા. પહેલા વાત જયપુરમાં એ વાત કરી કે સમયસાર તો અમે વાંચતા જ હતા, કેમ કે સમયસાર છે એ નિશ્ચયની વાત ને મૂલ્યોને યોગ્ય છે, ગ્રંથિની યોગ્ય નથી. પછી ગાંધી મહારાજનો ઉદય થયો અને ચારે બાજુ સમયસારમાં અંકે, સમયસારમાં અંકે પંડિતજી સમયસારમાં અંકે છે એનો અર્થ શું? પંડિતજી કે મેં વાંચ્યું નથી, ક્યાંથી જવાબ દઉં? એટલે પૂછપૂછ બધા કરવા મીધા એટલે એને જવાબ દેવા માટે એને સમયસારમાં વાંચ્યું, અને વાંચ્યું તો આ ઘૂગરી ગયો. આ તો ગાંધી સ્વામીનો ઉપકાર છે કે આ સમયસાર વાંચવાનો ભાવ બનાવ્યો. એક બીજી વાત કરી કે ટોટલ પણ સાહેબ 200 વર્ષ પહેલા મુસ્કાન કર્યું છે, એ તો પંડિત હતા, અમે પંડિત છીએ, પંડિતનો પુસ્તક વાંચવાનું અમારે શું કામ? એટલે મોક્ષમાર્ગ પ્રકાશનો આવ્યો હતો અને પછી મોક્ષમાર્ગ પ્રકાશના દ્રષ્ટાંત આપવા બીજા સંગઠથી વારંવાર આવી છે, મોક્ષમાર્ગ પ્રકાશ પણ આવું થયું છે તો વાંચવું પડશે. વાંચ્યું હા હા વાહ ગરબલજી વાહ વાહ થઈ ગયું, એટલો ગર્વ માન, એટલો ગર્વ. એમ કે છે કે એનો ઉદ્દેશ વિરલ, શુદ્ધાત્માનો ઉદ્દેશ વિરલ ક્યાંક ક્યાંક છે, જેથી ઉપકારી શ્રી ગુરુએ શ્રી આગળ લગાવ્યું કે ગુરુને આગળ શ્રી, શ્રી એટલે જ્ઞાનમાં વાંધીને હો. શ્રીમદજી કહ્યું આત્મજ્ઞાની કહેવું છે, આત્મજ્ઞાની કે શાસ્ત્રપાઠી નહીં, શ્રી ગુરુ આ જ્ઞાનરૂપી લક્ષ્મી જેને પ્રગટ થઈ ગઈ છે એવા ઉપકારી પાછા કોઈની પાસે આશા ન રાખે અને ઉપકાર કરે, બીજાને સમજાવે, બીજા પગે લાગે એની પણ જેને દરકાર, ચક્રી હલ્દે પણ ન મળે માનજો. આ જ્ઞાની ઘટા કોઈ અલૌકિક છે, આવી જ બેસી ગયો પણ મને પગે ન લાગ્યો, અરે એનું લક્ષણ ન હો. અરે બીજાને પગે લગાવવા છે એમ, એ ભાવના તો બહુ ખરી છે, મોટી છે. માનનો સ્વામી થઈ ગયો, એને તો માન જોઈ હતી, આત્મા જોતો હે. જેથી ઉપકારી શ્રી ગુરુએ શુદ્ધ નિર્ણય ગ્રહણનું ફળ, શુદ્ધ આત્માને જાણવાનું ફળ, ગ્રહણ એટલે જાણવું, ગ્રહણ એટલે કોઈ વસ્તુ પકડવી નહીં, ગ્રહણ એટલે જાણવું. શુદ્ધ નિર્ણય ગ્રહણનું ફળ, શુદ્ધ આત્માને જાણવાનું ફળ, શ્રદ્ધા કરવાનું ફળ, મોક્ષ જાણીને એનો ઉપદેશ, એનો ઉપદેશ શુદ્ધાત્માનો ઉપદેશ, મોક્ષનું કારણ જાણીને ઉપદેશ પ્રધાનતાથી કીધો છે, મુખ્યતા ક્યાંક છે સમયસાર. ગૌણતાથી ઘણા ઉદ્દેશ પણ થતા વિચાર જાણવાના હોય પણ આપવામાં આવ્યા છે કે શુદ્ધ નહીં ભૂતાર છે. શુદ્ધ આત્મા ભૂતાર થતો પદાર્થ, ભૂતાર્થ એટલે છે ને છે. સૂર્ય છે ભૂતાર છે, સૂર્યનો પ્રકાશ છે અભૂતાર છે. ભૂતાર છે શાશ્વત વસ્તુ, અનંતગુણનો પિંડ પરમાત્મા અને પરમાત્મા દ્રવ્ય. શુદ્ધ નહીં ભૂતાર છે, સત્યાર છે. એનો આશ્રય કરવાથી એટલે શુદ્ધ આત્માનું અવલંબન કરવાથી સમ્યક દ્રષ્ટિ થઈ શકાય છે. આ કાળે પણ ગુરુદેવ પ્રભાવતા હતા. પંચમ ધારાના સાધુ સંતો, પંચમ ધારાના શિષ્યોને ઉપદેશ આપે છે અને એને જાણ્યા એક શુદ્ધાત્માને જાણ્યા વિના પંડિત થાય જ્ઞાની તથા ડિગ્રી મળે સંસારમાં રખડવા માટે. જ્ઞાની નતા એને જાણ્યા જ્ઞાન એટલે પોતાના શુદ્ધાત્માને જ્ઞાનાનંદ પરમાત્માને જાણ્યા જ્ઞાન ત્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે, નથી છે. આ કરતા બુદ્ધિ છે, પર્યાયની કરતા બુદ્ધિ, પર્યાયમાં જ્ઞાતા બુદ્ધિ, એમાં રત થઈ ગયો, લીન છે. આ પરપોતા નથી જણાતા, જણાય છે એમાં લીન થઈ ગયું છે. એમાં લીન એટલે ઇન્દ્રિય જ્ઞાનમાં લીન છે, એમાં તો કોણ લીન થાય. એને જાણ્યા જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે બુદ્ધિ ધર્મ થાય, બુદ્ધિ ધર્મ ત્યાં સુધી આત્માના જ્ઞાન શ્રદ્ધાનરૂપ, આત્માનું જ્ઞાન અને આત્માની પ્રતીતિ એવું શ્રદ્ધા નિશ્ચય સમ્યક થઈ શકતું નથી એમ આશય જાણવો. એનો આશય આ ભાવાર્થ નામ છે કે પર્યાયનો લક્ષ છોડી, ઉત્પાપનો લક્ષ છોડી, ઉત્પાપથી વિચ્છદાનંદ આત્મા વ્યક્તિરાજમાન છે. હવે એક સામાન્ય એનું લક્ષ કરી એને જાણીને જાણેલાની પ્રતીતિ કરતા એમાં કરવા જેવું છે. આ શબ્દોનો ઉપદેશ અનાધિકારથી ચાલે
अधिकारी।